તારીખ 15/6/1990 શ્રી અનુભવ પ્રકાશ ગ્રંથ પાના નંબર 3 થી 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ઈડરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 162
ઉત્કૃષ્ટ વેદનામાં લાવવાની જરૂર છે. આજે વેદનાનો વિષય આપણે પહેલા ચાલી ગયો ને, સુભાગભાઈની વેદના વિશે ઉત્કૃષ્ટ વેદનામાં લઈ આવ્યા છે. એટલે શું કહેવું છે આપણે પગથિયા મૂક્યા. બહુ સારું, તમારો પત્ર મળ્યો છે, હું 1-2 અઠવાડિયામાં આવું છું. ભલે 1-2 અઠવાડિયા થાય ત્યારે પાછો બીજો વાયદો કરે કે હજી 2-3 અઠવાડિયા પછી આવી શકું છું. ભલે 2-3 અઠવાડિયા થાય તો ભલે 1-1 અઠવાડિયાનો વાયદો કરે. એમ અઠવાડિયા 2 અઠવાડિયા 3 અઠવાડિયાનો વાયદો 6 થી 8 મહિના સુધી કર્યો, અને 6-8 મહિનામાં તો સુભાગભાઈ રહી શકે એ પરિસ્થિતિ. છેલ્લો કાગળ એમ લખે છે કે આ રીતે તમારા આવવાના વાયદાથી કંઈ આવવાનું હોતું નથી. મને એમ લાગે છે કે મારું શરીર માંદગીથી નહીં છૂટે, પણ આપના દર્શનના વિયોગને વેદનામાં છૂટે. એ જયારે શબ્દો એમને લખ્યા ને, હવે પાકી ગયું છે તીવ્ર પાત્ર. ચાલો વિડર કે છોકરાઓ મોટા મોટા, આ તો બ્રધર કે છોકરાઓ તો મોટા જોઈએ ને. છોકરાઓ તો બાપાજીની તબિયત ક્યાં છે, મુસાફરી કરી શકે? એ તમારું કામ નથી, તમારે એનો વિકલ્પ કરવાનો. એમની તબિયત સારી છે કે નથી સારી એનો વિકલ્પ તમારે નથી. હું કહું છું મારી સાથે આવે તો ગોસળિયા કમ નસીબ કે ન આવ્યા, નહીં તો એને રજા આપે, નહીં તો આજ્ઞા આપે નહીં. જો માં સુધી દર્શન પત્ર લખ્યું છે 741 નંબર. ઈડર જવાનો હાલ વિચાર કરી રાખીએ છીએ, તૈયાર રહેશો. શ્રી ડુંગરને આવવા માટે વિનંતી કરશો, તેમને પણ તૈયાર રાખશો. તેમના ચિત્રમાં એમ આવે કે વારંવાર જવાનું થવાથી લોકો અપેક્ષામાં યોગ્ય ન દેખાય, કેમ કે અવસ્થા ફેર, પણ આવો વિચાર કર્તવ્ય નથી. પરમાર્થ દ્રષ્ટિ પુરુષને અવશ્ય કરવા યોગ્ય એવા સમાગમના લાભમાં તે વિકલ્પ રૂપ અંતરાય કર્તવ્ય નથી. તો અંતરાય છે, આ વખતે સમાગમનો વિશેષ લાભ થવો યોગ્ય છે. જે એમને પેટમાંથી એ વાત કરી નાખી છે, માટે શ્રી ડુંગરે કાંઈ બીજો વિકલ્પ છોડી દઈ આવવાનો વિચાર રાખવો. અનુભવ કેમ કરવો સાયલામાં આવીને તપ્ત જે સ્વાનુભવ એમના દેહાંત પેલાના 18માં દિવસે, ત્યાર પછી અઠવાડિયે એમને કાગળ લખાવ્યો છે કે આપની કૃપાથી 2 ફાટ દેહના કહેવાનો મતલબ એ છે કે એમનું જે સમાગમ છે એનું સફળ પણ એ જ ભાવમાં થઈ ગયું. 1 અઠવાડિયું જે એમને બોધ મળ્યો ને ત્યાર પછી 1 અઠવાડિયું પુરુષાર્થમાં લાગ્યું છે. એટલે ભાવ તો ભાસી ગયો પ્રત્યેક સમાગમ, અને 1 અઠવાડિયું પુરુષાર્થમાં લાગ્યું છે. 1 અઠવાડિયામાં પરમ ભવનો છે, એની શું કિંમત થાય? જે ભાવમાં આનંદ ભાવનો છેદ કર્યો એની કિંમત બીજી શું કિંમત? એની કોઈ ટર્મિનોલોજી નથી. જીવનમાં શરીર ભલે અસ્વસ્થ હતું, જીર્ણ હતું, અહીંયા મુસાફરીમાં અનુકૂળતા અગવડતા રહી હોય, પ્રતિકૂળતા જે કાંઈ, એનો હિસાબ શું કરવો? એનો શું હિસાબ લાગે? હિસાબ થાય
૫૫ વર્ષ થયા.
તેપન ચાપ છેતાલીસ સાત તેપન ત્રણ વર્ષ થયા છેતાલીસ સાલ ત્રણ વર્ષ ત્રણ વર્ષ પહેલા
અનન્ય પ્રેમ હતો છે કે સુભાષભાઈ નો પત્ર આવે તો સુભાષભાઈ દરેકે દરેક મોસીજી પાસે જઈને પત્ર વંચાવે અને પાછું એટલે એટલું બધું આપસમાં બહુ જ પ્રેમ
મોબાઈલ એટલે જેટલા કુંભળગીરના પત્રો જેના ઉપર જાય એ બધા અંબાલાલભાઈ પાસે પછી કેન્દ્રિત થાય અને અંબાલાલભાઈને નકલ કરાવીને સર્ક્યુલેટ કરે એક મોક્ષમાં તમારો પુત્ર આવ્યો હોય તો બીજા બધા મોક્ષને નકલ વાંચવા મળે એ બધું આખો આ પુસ્તક ને કોપી કરીને પ્રેસ માં કાઢું તો આજે પ્રેસ ની અંદર એના 6-8 મહિના લાગી જાય 12 મહિના લાગી જાય તૈયાર થોડું તમને થોડું ઘણું ભેગું કરવાનું બાકી બાકી ઘણો એમની પાસે હતો ચોથે વર્ષે તો પહેલી આવૃત્તિ પ્રકાશિત થઈ કેમ કે પહેલેથી આ સર્ક્યુલેટ કરવાની પદ્ધતિ ચાલુ હતી મનસુખભાઈ અને મનસુખભાઈ એટલે એમના નાનાભાઈ અને અંબાલાલભાઈ બે જણા સંપાદક કામ ચાલુ કર્યું એટલે અંબાલાલભાઈને એટલું સમજાય
એના પત્રો છે અને ઓરિજિનલ પત્રો છે
કે આની અંદર પરમાર્થ તત્વ બહુ પડ્યું છે એક એક પત્રોની અંદર હિન્દુ તત્વ જ્ઞાન અનુભવ જ્ઞાન અને અંદર રહેલું છે અને એ રસોઈ કરો એટલે એમના રહેવાનું જે બીજું મકાન છે એ થોડું દૂર હતું લગભગ 100-101 વાતનું ડિસ્ટન્સ ત્યાં એ પોતે આરામ કરતા કરતા બધા મુમુક્ષુ આવે તો ત્યાં ધર્મસભા જેવું પણ ત્યાં થતું મોટો હોલ છે ત્યાં એ હોલ મોટો છે નથી પણ લગભગ આવડો પણ હોલ છે એટલો મોટો બધા એવું અહીંયા સૂતા હતા અહીંયા બેસતા હતા અહીંયા ધ્યાન કરતા હતા જમતા હતા એ જ બે ભાઈ નો ફરક સગા ભાઈ
પત્રો અહીંયા છે ઓરિજિનલ જે પત્રો હતા એમને ત્યાં મૂક્યા પછી એટલે બધા આમ જે થોડા થોડા પત્રો જેના પાસે આવ્યા હતા એ પછી પોતાની પાસે રાખ્યા છે બીજા મુખ્ય બધા પત્રો અગાસ મોકલ્યા છે તો હવે તામ્રપત્ર બધા બધા છે તો બધા પત્રોના જે આપ બધા મત આપું છું ને એનું આખું તામ્રપત્ર કરી શકું અગાસમાં કરી
શકું
અગાસમાં મેં પોતે એમને પૂછેલું કરાવવા માટે તો તેના અમે કર્યું છે એટલે શું કે પછી છે ને કોઈ જીવોને પાછળ પોતાની કંઈ વધઘટ કરવાની કંઈ ઈચ્છા થાય કોઈ વધઘટ ના કરી શકે, ભવિષ્યમાં કોઈ વેરીફાય કરવું તો પછી કરી શકે.
પણ અમે અગાસની અંદર જોયું કે જેટલા નામ વગરના પત્રો છે ને એની પોસ્ટેજ નથી મળતી. અને કેટલીક પત્રો સ્ટેડ એવી જોઈએ કે જે મૂળ ગ્રંથમાં પુસ્તકલિત નથી. અને એ બે વાત જેમને જેમને દેખાડ્યું પ્રકાશન વિભાગમાં જે ભાઈઓ કામ કરે છે એને અમે બોલાવ્યા. પહેલાં અમે તપાસ્યું, અમને એમ લાગ્યું કે આ કેમ આપી. પછી મેનેજર છે એ ભાઈને બોલાવ્યું, કેટલાક પત્રો જે પ્રકાશિત થયા છે એ ફોટોસ્ટેટમાં નથી, અને જે ફોટોસ્ટેટમાં છે એ પ્રકાશિત થયેલા નથી. એવા કેટલાક પત્રો છે. પહેલું અમે થોડું અમને તો સંશોધન કરવાનું કારણ શું છે કે કેટલાક પત્રોમાં બહુ મહત્વનો વિષય આવ્યો છે, એટલે અમને એમ છે ચાલો એને ફોટો સ્ટેટ જોઈએ. ઘણા ઉપર આમાં નામ નથી લીધું, પહેલા બધા નામ છે એટલા ખાતર અમને એક ફોટો સ્ટેટ કઢાવી દીધી. એમાંથી ધારાબારમાં નવું જાણવા મળ્યું. એમ એવું જાણવા જતા, નામ જાણવા જતા અમને આ નવી શોધ થઈ ગઈ કે આ તો આવું બધું છે. એ લોકોએ કન્ફર્મ કેમ કરતા કઈ રસ ના આવે. આનંદ ના હિસાબે આત્મા આનંદમય છે, અને જીવને એની અંદરથી બહાર નીકળવું ના ગમે. પોતાના આનંદથી બહાર નીકળવાનો પરિણામ એને ના થાય. અનંત કાળ સુધી સિદ્ધમાં એનું કારણ પરમાનંદ છે. પરમાનંદ ત્યાં વર્તે છે, છતાં એને મુખ્ય ગુણ આયા નથી. કદમ કીધો જ્ઞાનને મુખ્ય ગુણ કીધો છે. આખો સમયસારનો આ ગુણ છે, સમયસાર શાસ્ત્રનો આ ગુણ છે. અને એનું કારણ એ છે કે જીવને પ્રયોજનની સિદ્ધિ કોઈ પણ ગુણથી નહીં, જ્ઞાનથી થાય છે. જ્ઞાન પ્રસિદ્ધ જ્ઞાનનું મુખ્ય સાધનમ આ મુખ્ય વાત છે. સર્વ ગુણોમાં જ્ઞાન ગુણ પ્રધાન છે, સાથે કે જ્ઞાન વિશેષ ચેતના છે. જ્ઞાન સર્વનું જ્ઞાતા છે. આનંદ કોઈને જાણતો નથી, પોતાને નહીં કોઈને નહીં. ત્યારે જ્ઞાન આનંદને પણ જાણે છે, અને જ્ઞાન પોતાને પણ જાણે છે, બીજા સર્વને જાણે છે. એટલે જ્ઞાનની પ્રધાનતા છે, વિશેષતા છે. તથા જ્ઞાન સૂક્ષ્મ છે. આપણે ઓલા જ્ઞાનના પ્રકરણમાં જયારે જ્ઞાન ની વાત કરે છે ત્યારે કોઈ વાત રહી જાય છે. જ્ઞાન સૂક્ષ્મ છે. સૂક્ષ્મ ન હોત તો ઇન્દ્રિય ગ્રાહ્ય હોત, તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે. બીજું જ્ઞાન ઇન્દ્રિય ગ્રાહ્ય છે. સામાન્ય રીતે જે એમ સમજે છે કે આથી ચક્ષુનું જ્ઞાન થાય છે, જોવાનું જ્ઞાન થાય છે, દાંતથી સાંભળવાનું જ્ઞાન થાય છે, માટે ઇન્દ્રિય ગ્રાહ્ય છે જ્ઞાન, અથવા મનથી જ્ઞાનને આપણે સમજી શકીએ છીએ કે અત્યારે હું આંખથી જોઉં છું, અત્યારે હું કાનથી સાંભળું છું વગેરે, પણ આ એ જ્ઞાન નથી. જ્ઞાનનું જે સૂક્ષ્મત્વ છે કે જે સૂક્ષ્મત્વને લઈને એ ઇન્દ્રિય ગ્રાહ્ય નથી. જ્યારે જ્ઞાન પોતે અંતર્મુખ થઈને અતિન્દ્રિય પર્યાય ધારણ કરે છે ત્યારે જે જ્ઞાનમાં જ્ઞાનનું સ્વસંવેદન ઉત્પન્ન થાય છે એ વાક્યનું જ્ઞાન છે. ઇન્દ્રિય ગ્રાહ્ય જ્ઞાન તે જ્ઞાન નહીં. જ્ઞાન સૂક્ષ્મ છે, સૂક્ષ્મ ન હોત તો તે ઇન્દ્રિય ગ્રાહ્ય હોત. તેથી સૂક્ષ્મતા વડે જ્ઞાનની સિદ્ધિ છે. સત્તાગુણ વિના સૂક્ષ્મ છે તે શાશ્વત ન હોત, અસ્તિત્વ ગુણ. જો સત્તાગુણ ન હોત તો આ સૂક્ષ્મ એવું જે આ જ્ઞાન તે શાશ્વત ન હોત, ક્ષણિક થઈને મટી જાત, એનો નાશ હોત, સદાય શાશ્વત છે. નિર્યગુણ વિના સત્તાનું નિષ્પત્તિ સામર્થ્ય ક્યાંથી થશે? એમ સ્વરૂપની રચના, નિષ્પત્તિ એટલે રચના, કાર્ય છે એ. એના વિના સત્તાની રચના ક્યાંથી હોત? અગુરુ લઘુગુણ વિના વીર્ય હલકું ભારે થતાં જડતાને ધારણ કરત. પુરુષાર્થ કેટલો જાત, બહુ પુરુષાર્થ ઘટી જાત તો જડ થઈ જાત, અથવા આત્મામાં આત્મામાં પુરુષાર્થ એટલો બધો વધી જાત કે જળનું પણ કામ કરી લે, શરીરનું પણ આત્મા કામ કરે અને આત્મામાં પણ કામ કરે. કેમ કે ભગવાનને અનંત વીર્ય પ્રગટ્યું, અનંત ચતુષ્ટયમાં અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત વીર્ય. એટલું ભારે પણ ન થાય, ઘટીને એટલું હલકું પણ ન થાય, નિગોદની પર્યાય કે જળ થાય કે જળના કાર્ય કરે, એટલા માટે અગુરુ લોકો છે. પ્રમેય ગુણ વિના અગુરુ લઘુગુણનું પ્રમાણ ક્યાંથી રહેત? જે મર્યાદા રહી છે કે ચૈતન્ય ચૈતન્ય મારે છે, જડ નથી થતું, એનું કારણ એનામાં પ્રમેયત્વ છે. પ્રમેયત્વને લઈને એનું પ્રમાણ જળવાઈ રહીએ છીએ, પ્રમાણ બહાર નથી જતું. કાંઈ અપ્રમાણ થતાં તેને કોણ માને છે? અને જ્યારે પ્રમાણ જ ન રહે તો અપ્રમાણ થતાં કોણ એને માને છે? આમ આવે છે ને ચૌધરી જગ્યા ક્યારે સર્વ વ્યાપકનું લેતા હતા ને, પ્રમાણ નથી ક્યાંય, એનું પ્રમાણ નથી, સર્વ વ્યાપક છે, પ્રમાણ નથી. જીવ ક્ષેત્ર પ્રમાણ છે, ગુણ પ્રમાણ છે, ભાવ પર્યાય પ્રમાણ છે અને દ્રવ્ય પ્રમાણ છે. દ્રવ્ય ક્ષેત્રમાં કાળ અને ભાવથી એની સપ્રમાણતા છે. અપ્રમાણ થતા તેને કોણ માન? વસ્તુ વિના પ્રમાણ કોનો હોઈએ? એ વસ્તુત્વ ગુણ લીધો, વસ્તુત્વ વિના પ્રમાણ કોનો હોઈએ? ચીજ હોય તો એનું પ્રમાણ હોય ને, માટે વસ્તુત્વ પણ આત્મામાં છે. અસ્તિત્વ વિના વસ્તુ કોના આધારે કહીએ? અને વસ્તુત્વ કહીએ તો વસ્તુમાં અસ્તિત્વ વગર કોના આધારે વસ્તુ હોય? હયાતિ વગર કોનું વસ્તુત્વ કોનું પણ? એ અસ્તિત્વ વગર વસ્તુત્વ હોઈ શકે નહીં. અસ્તિત્વ વિના વસ્તુત્વ કોના આધારે કહીએ? અને પ્રદેશત્વ વિના અસ્તિત્વ કોનું નિરૂપીએ? જો એનું ક્ષેત્રફળ ન હોય, ક્ષેત્ર જ ન હોય તો એ અસ્તિત્વ ક્યાં રહે છે? અત્યારે કંઈ ક્ષેત્ર વગરનું અસ્તિત્વ છે કે એવું નથી, માટે પ્રદેશત્વ પણ એનો ગુણ છે. પ્રભુત્વ વિના પ્રદેશ પ્રભુતા ક્યાંથી રહ્યા છે? અને જો એનામાં એ પ્રભુત્વ ન હોય તો પોતાના પ્રદેશમાં બીજા કોઈનો પ્રવેશ ન થઈ શકે, એ પ્રભુતા ક્યાંથી રહે? સત્તા ગુણ વિના સૂક્ષ્મ છે તે શાશ્વત ન હોત એમ કરીને શાશ્વત. અને અહીંયા અસ્તિત્વ વિના વસ્તુ પણ અમારે એમ લીધું, એટલે આધાર ભાવ લીધો, અસ્તિત્વને આધાર ભાવ લીધો. વસ્તુનો આધાર શું? કે અસ્તિત્વ ગુણને લઈને વસ્તુ આધારિત છે, એનામાં શાસક બેમાં જુદી જુદી વાત. આ તો વિશેષતા છે, એટલે તો ઘણા એમ કે જ્ઞાની માં આટલી બધી વાત લીધી છે, ધર્મ કહીને ચોખ્ખો કરી નાખ્યો. ગુણ અને ગુણ ને અનેક ધર્મ છે, ગુણ ને બીજો ગુણ નથી. એવી રીતે સમયસારની અંદર જે અમૃતચંદ્ર આચાર્ય સુરતાની શક્તિ લીધી તો જ્ઞાન શક્તિ જુદી લીધી છે અને સર્વજ્ઞ શક્તિ જુદી લીધી છે, દર્શન શક્તિ જુદી લીધી છે અને સર્વદર્શિત્વ શક્તિ જુદી લીધી છે, પછી સ્વચ્છત્વ શક્તિ જુદી લીધી છે. જ્ઞાનને લઈને સ્વચ્છતા છે ને, જે પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં, જ્ઞેયનું જે પ્રતિબિંબ પડે છે એ તો જ્ઞાનની નિર્મળતા અને સ્વચ્છતા છે, તો એ જ્ઞાનનો ધર્મ છે. પણ સ્વચ્છત્વ શક્તિ લીધી છે, એ સ્વચ્છત્વ શક્તિનું રૂપ છે. એમાં ધર્મ લીધા છે, એ બધી શક્તિઓનું રૂપ છે, એવી બધી શક્તિઓ છે જ્ઞાનમાં. સૂક્ષ્મ પણ શક્તિ છે, વસ્તુત્વ શક્તિ, અસ્તુત્વ શક્તિ. પછી પ્રકાશ શક્તિમાં સંવેદન લીધું છે, જ્ઞાનને જ્ઞાનને જ વેદન હોય છે, જ્ઞાન સિવાય ક્યાંય વેદન નથી હોતો. સ્વસંવેદનની પ્રકાશ શક્તિ જુદી લીધી. જ્ઞાન શક્તિ, સર્વજ્ઞ શક્તિ, સ્વચ્છત્વ શક્તિ અને પ્રકાશ શક્તિ, ચાર લીધી. વિષયની સૂક્ષ્મતા છે અને એ તો મહાન આચાર્યો છે એટલે એનો ઉપયોગ કામ કરે છે, એક એક શક્તિ પકડે છે અને પછી એની પરિભાષા કરે છે એક એક શક્તિ. પછી ચિત્તી શક્તિ લીધી છે,
ચિત્તી પણ જ્ઞાન
એમાં દર્શન ને જ્ઞાન બે આવી
ગયા છે, ચેતન
શક્તિ લીધી છે. અને જીવત્વ શક્તિમાં ચૈતન્ય ભાવનું ધારણ કરવું એનું નામ જીવત્વ શક્તિ છે. આત્મદ્રવ્યને કારણભૂત એવા ચૈતન્ય માત્ર ભાવનું ધારણ એનું દર્શન અથવા સ્વરૂપ છે એવી જીવત્વ શક્તિ, એમાં પછી ચૈતન્ય ના પેટામાં લીધી છે. ચિત્તી શક્તિમાં અજડત્વ રૂપ ચિત્તી શક્તિ છે, જડનો અભાવ એનું નામ ચૈતન્ય. નાસ્તિથી લીધું, અસ્તિથી ન લીધું, જડનો અભાવ રૂપ ચૈતન્ય શક્તિ અને સાકાર ઉપયોગમય જ્ઞાન શક્તિ, નિરાકાર ઉપયોગ
અસ્તિ નથી
એ અસ્તિથી ઉપયોગમય
છે.
પણ જુદી સમજવી, જુદી પાડવી મુશ્કેલ પડે. આચાર્યો અને મહાન આચાર્યો એક એક શક્તિ જુદી પકડાય છે. સ્વયં પ્રકાશમાન વિશદ સ્વસંવેદનમય સ્પષ્ટ સ્વસંવેદનમય પ્રકાશ શક્તિ દૂસરે સુનને વાળા તો ફોલો અપ નહીં કર સકે, કેટલા ફાસ્ટ બોલતો 47%. એ રીતે બધા ગુણનો જે વિષય લીધો છે એ લગભગ સમયસારને મોટા ભાગની શક્તિઓમાં લીધી છે, અને કોઈ કોઈ શક્તિ સમયસારમાં નથી લીધી એવી પણ દીપચંદની એ લીધી છે.
સર્વજ્ઞ શક્તિ સર્વજ્ઞતા કે બિના દર્શન કો કોણ જાનતા.
ચારિત્ર શક્તિ ત્યાં નથી લીધી, અહીંયા ચારિત્ર વિના દર્શન જ્ઞાન ની સ્થિરતા ક્યાંથી ગયા હતા. પછી પરિણામ મકત્વ એમાં ચેતના વિલાસ લીધો છે એ પણ નવી લીધી છે.
અનુભવ પ્રકાશન દર્શન વિના સામાન્ય વિશેષ જ્ઞાન ના રહે સર્વસત્તા વિના દર્શન ને કોણ થાય.
પછી છે છકારકો લઈ લીધા છે. પછી સ્વયં સિદ્ધ વિના પરાધીનતા આવે છે, સમય સારમાં નથી. અજ વિના ઉપજા કરે છે, અજ એના જન્મ ગુણ નહીં તે એવી આત્માના શક્તિ છે. જન્મ મરણ કરવાની શક્તિ નથી તો વિભાવ આવે, જન્મ મરણ ન કરે એવી આત્માના શક્તિ છે. આત્માની શક્તિ છે અજ નહીં જન્મ તે જન્મ નહીં લેવો તે એ આત્માની શક્તિ છે.
સુખતાની શક્તિ નથી તે નથી આજે જેવી શક્તિ સુખતાની નથી તે નથી.
માટે જ્ઞાન ના એક લક્ષણ ઉપર છે અનંત ગુણમયી અખંડ આત્મ સ્વરૂપ લક્ષ્યગત થાય છે. વજનપણું ચિકાસપણું પીળાપણું છતાં સોનાપણું છે એ ઓળખાણ નો વિષય છે. સોનાપણું એ ઓળખાણ નો વિષય છે. જેટલા લોકો સોનું ખરીદે છે એ સોનાને ઓળખે છે એમ નથી. એને ખોટો બાઈ આપે તો ખબર ના પડે કેમ કે એને ઓળખાણ નથી. ઓળખાણ બીજી વસ્તુ છે. અને સ્વામી તો કસોટી ઉપર ઘસીને નક્કી કરે કે આ સોનું નથી અથવા સોનું છે તો બીજું કેટલું સોનું છે અને આમાં કેટલું બીજું સોનું નથી એ બધું નક્કી કરી દે. 50% અંદર સોનું હોય તો કે 8 વલ્લો સોનું છે, 63% સોનું હોય તો કે 12 વલ્લો સોનું. સોનાની ઓળખાણ ને લઈને કહી શકે છે. એમાં 12 ભાગ સોનાના છે, 4 ભાગ બીજી ધાતુના છે, તાંબુ છે કે ચાંદી છે કે એ ઓળખાણ નો વિષય છે. સોના પણ એ જુદી જુદી છે. પીળું એટલું સોનું નહીં કહેવત છે અમારે ગુજરાતમાં, પીળું એટલું સોનું નહીં, ઉજળું એટલું દૂધ નહીં, સફેદ એટલું દૂધ નહીં એમ કહેવાય. એનો અર્થ શું કહેવાય? ફરક આવવી જોઈએ. ફરક વગર બધું એમ આત્મા જીવનું જ્ઞાનમય પણ જીવત્વ પણ એ ઓળખાણ નો વિષય છે. ઓળખાણ થાય તો એ જીવને ઓળખે છે. એ અજીવમાં જીવ પણ કોઈ અંશમાં નથી આવતા. પછી ગમે તેવો રાગ હોય, સૂક્ષ્મમાં સૂક્ષ્મ રાગ હોય, શુભ ભાવમાં સૂક્ષ્મમાં સૂક્ષ્મ આત્મા સંબંધીનો વિકલ્પ હોય તો પણ એ જીવ નથી ને અજીવ છે. એ જીવની ઓળખાણ વાળો જીવમાં ભાવ ભાષણ ન હોય તો રાગને જીવ માનશે. એટલા માટે જ્ઞાન અને રાગનું વિજ્ઞાન છે એ વિજ્ઞાનપૂર્વક ઓળખાણ છે અને વિજ્ઞાનપૂર્વક અનુભવ છે. અનુભવનું કારણ એ વિજ્ઞાન છે, બીજું કોઈ અનુભવ. એટલા માટે એવું નિજ જ્ઞાન કેવી રીતે થાય તે કહેવામાં આવે છે. આવા બધા જેમાં વિશેષણો સમાયેલા છે એ બધું આત્મજ્ઞાન, નિજ જ્ઞાન, અનુભવ જ્ઞાન, તે કેવી રીતે થાય આ ફરી મેં પડે છે. બધા વિષયને થોડું થોડું બીજું વર્ણન કરીને પાછો તેનો તે અધ્યાત્મનો વિષય લઈ આવે. આ ગુણ ભેદ છે એ દ્રવ્યાનો યોગનો વિષય લીધો, પાછા અધ્યાત્મ ઉપર આવશે.
જવાબ આપીને પાછા પ્રશ્ન
પાછો પોતે પ્રશ્ન કરીને એનો ઉત્તર શરૂ કરશે. આ કંઈક ગુણની શૈલી દેવી પ્રથમ અનાદિથી ચાલ્યો આવતો પરમા અહમ મમરૂ મિથ્યાત્મનો નાશ કરે. હવે જેને સ્વાનુભવ કરવો છે, આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું છે, એને પહેલાં શીખવું કે પર પદાર્થમાં જે અહમરૂપ હું હું પણ જે મમરૂપ એવો જે ભાવ થયો છે તેનો નાશ કરવો. પહેલાં એનો નાશ કરે, પર પદાર્થમાં અહમપણાનો નાશ કરે. બે આદિ પર પદાર્થ છે, બીજા પણ સંયોગો છે, એમાં અહમ પણ થાય છે, મારા પણ થાય છે, મમ પણ એટલે મારા પણ, અહમ પણ એટલે હું પણ, બે પ્રકારનો નાશ કરો, અહમ પણ આવું અને પોતા પણ આવું. એ ચાલુ રહે અને આત્મજ્ઞાન થાય. આત્મામાં આત્મબુદ્ધિ અને દેહમાં પણ આત્મબુદ્ધિ, આત્મામાં પણ અહમપણું થાય જ્ઞાનાદિ ભાવમાં, અને રાગને દેહ વિધ્વંસ એટલે એને તોડી નાખવો, છેદી નાખવો, નાશ કરી નાખવો,
મૂળથી નાશ,
મૂળથી નાશ કરવો. તો રાગરૂપ ભાવનો પણ વિધ્વંસ કરે, રાગરૂપ ભાવનો એટલે રાગને પણ તોડે. જ્યારે પર રાગ મટે ત્યારે વિતરાગ થાય, એટલે એ વિતરાગતા લીધે એની અંદર મિથ્યાત્મનો નાશ લીધો, પરભાવ રાગનો નાશ લીધો, એટલે વિતરાગતા થાય. હવે એને એ વાતને જરા વધારે ખોલે છે કે રાગ એટલે શું, કેવો રાગ કરે છે મિથ્યાત્વ અવસ્થામાં અથવા અજ્ઞાન ભાવમાં આજીન કેવો રાગ કરે છે, કે જ્યારે પરપ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. હવે જ્ઞાનની વાત કરી, પહેલાં મિથ્યા દર્શનની વાત કરી, પછી વિતરાગતાની વાત કરી, પછી જ્ઞાનની વાત કરી, જ્ઞાનમાં સ્વસંવેદન રૂપ, અને એ સ્વસંવેદન આ વચન જે છે દીપચંદજી એ બહુ સારું છે વિચારવા માટે, કે જ્યારે પરપ્રવેશ ભાવનો અભાવ થાય ત્યારે સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન થાય. હવે જ્ઞાનમાં જ્ઞાનનું વેદન એ તો એનું સ્વરૂપ છે, પણ એ એવું સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન એટલે અનુભવ જ્ઞાન ક્યારે થાય, એનો અનુભવ નથી થતો પોતાને, અનુભવ તિરોભૂત છે. તો અનુભવ ક્યારે થાય, કે પર પ્રવેશનો ભાવનો અભાવ થાય ત્યારે. પર પ્રવેશ ભાવ એટલે શું, કે જે ભાવને લઈને બીજો પદાર્થ મારામાં પ્રવેશે છે અથવા હું બીજા પદાર્થ એવો એક અનુભવ છે, કે જે માણસને જે ચીજ ભાવે છે એ ચીજ એના જીભ ઉપર આવે છે ત્યારે એને એમ થાય છે કે એનો રસ જીભ મારફત મારામાં ઉતરે છે, હું રસને મારામાં ઉતારું છું એમ એને લાગે છે. ખરેખર એ વખતે પર પદાર્થનો પ્રવેશ પોતામાં થતો હોય એવો એક અનુભવ થાય છે. પર પદાર્થ પ્રવેશી શકતો નથી થતો, છતાં એવો અનુભવ થાય એને મિથ્યા અનુભવ કહે છે. અને એવો અનુભવ જ્યાં સુધી જીવને થાય છે ત્યાં સુધી એનો સ્વસંવેદન ભાવ સ્વસંવેદન રૂપ નિજ જ્ઞાન છે, એ આવિર્ભૂત થઈ શકતો નથી. જે તિરોભૂત છે એ તિરોભૂત થઈ જાય છે, અવરાય આત્માનું સ્વસંવેદન રૂપ જે નિજ જ્ઞાન અથવા આત્મજ્ઞાન છે એ કરવામાં પ્રતિબંધક કોઈ ભાવ હોય તો પર પ્રવેશ ભાવ છે. એટલે ઉદયના કાળમાં પર પ્રવેશ ભાવ જે વર્તે છે એ સ્વસંવેદન પર પ્રવેશ ભાવ ક્યારે મટે કે એને જુદા પણ એને પોતાને ભેદ જ્ઞાનથી થાય. ત્યારે ત્યાં સુધી પર પ્રવેશ પણ સારું રહેશે. એના માટે પ્રેમ જ્ઞાન એ એક સાધન છે, બીજું કોઈ સાધન નથી. જ્ઞાન જુદું, જ્ઞાનમાં જ્ઞાનનો અનુભવ જુદો. ભાઈ જુદો 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 સ્વાદ છે, જુદા જુદા ભાવ છે, એનો અનુભવ પણ જુદો જુદો છે, એનું ફળ પણ જુદું જુદું છે, એનો સ્વાદ અને પ્રકૃતિ પણ જુદી જુદી છે. જુદાને જુદું ન જાણે તો સ્વસંવેદન રોકાઈ જાય, ભિન્ન કરે તો સ્વસંવેદન નિવૃત્ત થાય. સ્વસંવેદન કરવાના વિકલ્પથી પણ સ્વસંવેદન, પણ ભેદ જ્ઞાનનો પ્રયોગ ચાલે અને પર્યાપ્ત માત્રામાં ભેદ પડી જાય જ્ઞાનનો અને પરનો રાગ જ, કારણ કે ત્યાં તો બીજું કોઈ પર નથી, રાગ જ પર છે. એટલે સહજપણે આપોઆપ સ્વસંવેદન ઉપજી આવે છે. વિકલ્પે નથી હોતો એ વખતે સ્વસંવેદન કરવું, પણ સ્વસંવેદન થઈ આવે છે. મૂળ ભેદ જ્ઞાન ચિંતવનમાં તો બીજો પદાર્થ નથી, પણ રાગ છે એ પરતત્વ છે અને જ્ઞાન છે એ સ્વતંત્ર છે. જ્ઞાન ને રાગ જે જુદા છે એ ઘણો તાત્વિક વિષય છે, એકદમ તાત્વિક. જ્ઞાનમાં સ્વપણું થતાં રાગમાં પરપણું થાય અને રાગમાં સ્વપણું થતાં અહંપણું થતાં જ્ઞાન ચૂકાઈ જાય. અંતરંગમાં જ્ઞાન અને રાગની ભિન્નતાનો જે પ્રયોગ છે, એટલે કે અવલોકનથી ઉપયોગમાં એ વાતને લેવું જોઈએ, રાગ અને જ્ઞાનને જુદા જુદા ઉપયોગમાં ગ્રહણ કરવા. એ રીતે રાગ અને જ્ઞાનની ભિન્નતા થાય તો સ્વસંવેદન આપોઆપ ઉપજે છે. સ્વસંવેદન કરવું નથી પડતું, સ્વયં જ થઈ આવે છે. અને એમ ન થાય તો સ્વસંવેદન ઢંકાય છે. આ જગ્યાએ વાત બહુ સારી છે. આ એક સિદ્ધાંત પરપ્રવેશ ભાવનો, પરપ્રવેશનો અભાવ ભાવ જે છે અથવા એનો સ્વભાવ સદભાવ ભાવ છે એ વિષય કોઈ અન્ય શાસ્ત્રમાં જોવા
નથી. મૌલિક શબ્દ છે પરપ્રવેશ શબ્દ જો છે, આ મૌલિક શબ્દ છે.
પોતાને બરાબર લીધે છે, ક્યાંય બીજા શાસ્ત્રમાં એ પ્રકાર છે અને અનુભવ પ્રકાર વિશે. જો જીવ પોતાના અનુભવનું અવલોકન કરે તો એને ચોક્કસ લાગે છે કે કાં હું પરમાં બેસી જાઉં છું, કાં પર મારામાં બેસી જાય છે. કેમ કે શરીરની વેદના લે, શરીરની પીડાને વેદના તો શરીરની પર્યાય છે, જળ પરમાણુની પર્યાય છે, કાંઈ ઉમળું છે અને વેદનાનો લકારો છે એ પરમાણુનું પરિણામ છે. આત્માને તો જ્ઞાન થાય છે એ વેદનાની સત્તામાં જ્ઞાનની સત્તા નથી, જ્ઞાનની સત્તામાં વેદનાની સત્તા નથી. છતાં પણ મને વેદના થાય છે એમ પર પ્રવેશ ભાવ છે, શરીરમાં પ્રવેશ કરી લીધો એ સ્વસંવેદનને મારે છે, સ્વસંવેદનને રોકે છે. આત્મપ્રદેશમાં કોઈ કાણું પાડી શકતું નથી. પ્રદેશમાં આત્મપ્રદેશો એટલા ઘનિષ્ઠપણે રહેલા છે, જેને ચૈતન્ય ઘન કહેવામાં આવે છે, એટલું બધું ઘનિષ્ઠ પ્રવેશ કરી ન શકે, છતાં અનુભવ એવો કરે છે એને પર પ્રવેશ કરવામાં આવે છે. મૂળિરાજ છે જંગલમાં, તેને ઝેરી જીવડાઓ કરડે છે, બીછી છે, સર્પ છે, એ ઝેરી પ્રાણીઓ પણ એને કરડે છે. અને વેદના શરૂ થાય છે. ઝેર પ્રસરે છે શરીરમાં ત્યારે રૂવાડે રૂવાડે બળતરા થાય છે. ઝેરની ઇફેક્ટ શું છે કે જેમ કોઈ બાળતું હોય, સળગાવતું હોય, એવી રીતે રૂવાડે રૂવાડે એની વેદના. મુનિરાજ છે એ ભિન્ન જ્ઞાનના વેદનમાં, સ્વસંવેદનમાં એકાગ્ર થઈ જાય છે. વેદના જ્ઞાન થાય છે, વેદના મને થાય છે એવો અનુભવ નથી થતો. વેદનાને જાણે જરૂર, પણ મને થાય છે એવો અનુભવ નથી થતો. એટલા સ્થિર છે પોતાના વેદનની અંદર સ્વસંવેદન.
જંગલમાં છે
જ્યારે જ્યારે પ્રવેશપણાનો અનુભવ થાય ત્યારે અવલોકનમાં ઉતરીને ભીન પડવાનો એક પ્રયોગ કરવાનો વિષય છે. બહુ આ સાધન છે, બહુ સ્વસંવેદન, લોકનિજ જ્ઞાન, આત્મજ્ઞાન, આ એક સાધન છે.
વ્યાપકતાનો અવલોકન થાય તે વખતે, વ્યાપકતાનું અવલોકન થાય, વ્યાપકતાને ત્યાં તપાસે તો બે ભિન્ન ભિન્ન
વ્યાપકતાને તપાસે એટલે વેદન પણ આવે પકડાય. જેટલામાં વેદન વ્યાપે છે એટલામાં જ્ઞાન છે, જ્ઞાન વેદન જેટલામાં વ્યાપે છે એટલામાં જ્ઞાન છે. એટલે બહાર જ્ઞાન નથી અને વેદન હંમેશા પ્રત્યક્ષ છે, પરોક્ષ થતું નથી. એટલે અનંત પ્રત્યક્ષ અને અનંત સ્વસંવેદનની મૂર્તિ રૂપ જે આત્મતત્વ, એ જે આખું ચૈતન્ય પિંડ છે, ચૈતન્ય ગોળો છે, એમાં અહંપણું સ્વપણાની દ્રઢતા થઈ કે વેદના આદિ પીડા કે કોઈ પણ બીજો ઘરપ્રવેશ ભાવનો ઉદય ભાવ એ ક્યાંનો ક્યાંય દૂર ચાલ્યો જાય છે. ઘણું એ બે વચ્ચે દૂર વર્તી દ્રષ્ટિનો વિષય જે ધ્રુવ છે એ પણ એમ બતાવે છે કે અંદર કઈ થાય તો ફેરફાર થાય ને, પોતે તો ધ્રુવ જ રહીએ છે. પોતે જે ધ્રુવ છે એવી જે દ્રષ્ટિ, એ દ્રષ્ટિમાં ધ્રુવત્વ ભાવ આવી જાય છે એટલે પરિણામમાં ધ્રુવત્વ જાણે ઉભું થાય છે. જેવું સ્વરૂપ ધ્રુવ છે તો ધ્રુવ પણ એને પર્યાયમાં આવી જાય છે. એટલે પંચમ ગતિને ધ્રુવ ગતિ થઈ છે, ધ્રુવ અચળ અને અનુપમ ગતિ પામે સર્વસિદ્ધ ધ્રુવ ગતિ કહી છે. ધ્રુવત્વ તો દ્રષ્ટિથી ઉભું થઈ ગયું છે, ધ્રુવત્વનું પરિણામ. જ્યાં પોતે ધ્રુવ છે પછી શેનો સ્પર્શ થાય? પ્રવેશ થવાનો તો પ્રશ્ન જ નથી, પણ સ્પર્શે શેનો થાય? ધ્રુવને શેનો સ્પર્શ થાય? મૂળ આત્મતત્વ અનુસરતું જે પરિણમન છે એ વસ્તુનું કવચ થઈ જાય છે. કરંટ લાગશે આધારે કોઈ વાર કરંટ લીક થતો હોય તો નજીક પણ ના જવાય, કેમ કે એના હવાના પરમાણુમાં વાતાવરણની અંદર પણ ઝડઝડાતી લાગે છે. તો આ જે મૂળ ધ્રુવ તત્વ છે એ એવો ધ્રુવ છે કે એના પરિણામની ધ્રુવતામાં બધા વિભાવ ભાવો એટલા બધા દૂર રહે છે કે કોઈ નજીક ના આવી શકે, એને કોઈ નજીક ના આવી શકે, ફક્ત એવું કરંટ ચાલે છે. આમાં રામાયણમાં એ વિષય આવે છે કે જે સીતાજીનો જે સ્વયંવર છે એમાં એક ધનુષ લીધું છે, વિદ્યા સાથેનું ધનુષ છે. તો રાજાઓ તો ઘણા એવા હતા, બધા ક્ષત્રિયો હતા, પણ કેટલાક તો નજીક જ નહોતા જઈ શકતા. ધનુષને આજુબાજુ એવું એક કરંટ ચાલતો હતો વિદ્યાને લઈને કે નજીક જાય તો ઉડી નાગા પડે, ઉડી ઉડી નાગા પડે, ફેંકે એને કરંટ, એને ફેંકી દે પાછા. આવો અનંત શક્તિનો જે પુંજ છે એને એ ધ્રુવ પુંજ છે, શાશ્વત પુંજ છે, એના પરિણામમાં એક કરંટ ઊભો થાય છે. તો વિભાવ ભાવ તો ઉડી ઉડી નાગા લે, કોઈ નજીક સમય પર ના આવી શકે. વસ્તુને અનુભવા ચૂકો થઈ જાય છે, એની નજીક કોઈ ના આવે. જે વિભાવ દૂર કરવા કઠણ છે, કાઢવા કઠણ છે, મટાડવા કઠણ છે, એવું એક સમયે જીવને લાગે છે. મુમુક્ષુતામાં પ્રારંભની ભૂમિકામાં ત્યારે આ તો રાગ તો ઘર કરી ગયેલી ચીજ છે, એક સમય રાગ વગેરે રહેવાતો નથી. ઈચ્છા અને રાગ વગેરે એક સમય રહેવાતો નથી, એક ક્ષણ પણ હોતો નથી. જીવ અહીંયા કહે છે કે હવે નજીક આવવા મુશ્કેલ છે, પરિસ્થિતિ બદલાઈ ગયા. વાત છે પોતાના સ્વરૂપમાં તન્મયતાની, એ તું તન્મય. એ સ્વસંવેદન છે. પર પ્રવેશનો અભાવ ભાવ થયો ત્યારે સ્વસંવેદન બુદ્ધિ નિદાન થાય. અથવા આ એક એક ટુકડા એવા છે એના વાંચ્યમાં જાય ને તો કલાકો નીકળી જાય. પોતાને તો અનેક પ્રકારના સ્વર પ્રવેશના ઉદય વર્તે છે, તો એના વાંચ્યમાં જાય તો જાય છે. પરમાત્મા ભાવના કરતા કરતા પરમાત્મા પદ નજીક આવે ત્યારે પરમાત્માના તેજ થી મન પહેલેથી જ ભરી ફીટે છે. મન પહેલા ભરી જાય છે. સાથી કે સૌર્યવાનના તેજથી કાયર સંગ્રામ વિના ભાગી જાય, લડાઈ કર્યા વિના ભાગી જાય, અને સૂર્યના તેજથી અંધકાર પહેલેથી જ નાશ થઈ જાય તેમ અહીં કારણ. એમાં ચૈતન્ય પ્રકાશનો પુંજ છે. વિભાવ તો પહેલેથી જ, મન તો પહેલેથી જ ભરી ફીટે છે. ભાવમન છે એ જીવનો બહિર્મુખ ભાવ છે. ભાવમન એ જીવનો બહિર્મુખ ભાવ છે. હવે જ્યાં અંતર્મુખી પરિણામમાં જમાવટ થવા માંડી, કારણ કે એ તો પ્રેમ ગુરુ ગીત ઠીનું થાય ને ઠરતું જાય ને ઘન થતું જાય, એમ ધ્યાનની અંદર તો પરિણતિ છે, એની અંદર જમવટ થતી જાય છે સ્થિરતાને. તો મન તો ક્યાંય પડ્યું રહ્યું, તો બહારમાં એ તો બહિર્ભાવ છે, આ તો અંદરની જમાવટ છે. બધી પરિણતિ સાથે ઉપયોગ ભળી ભળીને અંદર જામતું જાય છે, પરિણામ સ્થિર થતું જાય છે, ઘનિષ્ઠ વિજ્ઞાન ઘન થતું જાય છે. મન તો ક્યાંય મરી ફૂટે છે, ક્યાંય મરી ગયું છે. પહેલાં મનને તો ગોતવા જાય તો પત્તો લાગે એવો નથી, ખોવાઈ જાય છે. અથવા દ્રેગુણ પર્યાયનો વિચાર કરી બીજ પદને જાણે. દ્રેગુણને પર્યાયથી પોતાના સ્વરૂપને જાણે. એ દ્રેગુણ પર્યાયમાં વ્યાપે વ્યાપક પડે તો સ્વરૂપ જ છે, સ્વરૂપના એ અંગ છે દ્રેગુણને પર્યાય. એ વૃક્ષમાં ડાળી પાંદડા મૂળ થળ બધે વૃક્ષત્વ જ વ્યાપેલું છે. દ્રેગુણ પર્યાયમાં આત્મા જ વ્યાપેલો છે. આત્મા તો એ વ્યાપ્ય છે, આત્મા પોતે વ્યાપક છે. એ રીતે વ્યાપે વ્યાપક ભાવને ભાવથી નિજ પદને જાણે અથવા 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 કરીને અર્થ જુદા જુદા કરે છે. અથવા ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. આ એક બહુ સરસ વાત કરે છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. ઉપયોગ પોતે જ્ઞાનરૂપ પર્યાય છે, પણ જ્ઞાનને પર્યાય જ્ઞાન વસ્તુ સાથે અભેદ છે. જેમ આ લાકડું છે એની લંબચોરસ અવસ્થા છે, તો લાકડાથી જુદી કે લાકડા સાથે છે? તો માત્ર પર્યાયને નહીં જોતા આખી વસ્તુને પકડાય. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ નાયક છે, નાયક વિના જ્ઞાનરૂપ ઉપયોગ ન હોય. તો ઉપયોગ છે નાયક વસ્તુને, જ્ઞાનરૂપ વસ્તુને જાણ. પર્યાય તો છોડી દો લક્ષ્મણ,
માત્ર જ્ઞાનને, માત્ર જ્ઞાનને જાણવાનું નહીં પણ જ્ઞાનરૂપ વસ્તુ,
વસ્તુને જાણવી, વસ્તુને જાણવી. જેમ કે હીરો ચમકે છે તો ચમક ઉપરથી આખા હીરાને પકડો એમ કે છે. એકલી ચમકને ન લ્યો પકડો, ચમક ઉપરથી આખા હીરાને પકડો. આ એક એમની પદ્ધતિ છે. આખા જગતમાં સંક્ષેપથી પ્રયોગ કરાવી દે છે. એટલે પ્રયોગનો વિષય જ એવો સંક્ષેપ વાળો હોય છે. પણ એમની જે ભાષા કરી છે એ તો બહુ જ અનુભવ પ્રધાન ભાષા છે, પ્રયોગ પ્રધાન ભાષા છે. કે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. આમ તો જે પર્યાય છે ને એ પણ વસ્તુનો અંગ હોવાથી વસ્તુ દૂર છે. તો પર્યાયને પણ તમે વસ્તુ પ્રધાનતાથી જોવો ને, પર્યાય પ્રધાનતાથી શા માટે જોવો છો? એટલે કે છે પર્યાય વસ્તુનું અંગ છે, માટે વસ્તુ ભૂત છે. તો એને વસ્તુની પ્રધાનતાથી જોવો ને. ઉપયોગ છે, એક પર્યાય છે, પણ એને વસ્તુની પ્રધાનતાથી જોવો. તો જ્ઞાનરૂપ વસ્તુ જાણવામાં આવે. જેમ ચમકથી હીરો પકડાય છે, આ એક રાઈટ ચેનલ છે. જે જ્ઞાનરૂપ વસ્તુ છે એ સામર્થરૂપ છે, અને સામર્થરૂપ હોવાથી અવ્યક્ત છે, અપ્રગટ છે. હવે ત્યાં પહોંચવું છે, તેમાં તન્મયતા કરવી છે. પાંચમું છે એટલે સ્વયંમાં તન્મયતા કરવી છે. તો જો આ ચેનલ ન હોય તો હીરાની ચમકથી જો હીરાને પકડવો એવી ચેનલ ન હોય તો એની કલ્પના જ કરવી પડે વિચારની અંદર, બીજું શું થાય? તો એનો વિકલ્પ માટે કેવી રીતે? જે જ્ઞાનરૂપ વસ્તુ છે એને વિકલ્પ ગોચર નથી કરવી, પણ પ્રત્યક્ષપણે આશ્રય ગોચર કરવી છે, અથવા તન્મયપણે, સ્વમયપણે, પોતામયપણે એને કરવી છે. એ કેવી રીતે કરે છે? કે જ્ઞાન, જ્ઞાન ઉપયોગમાં, જ્ઞાનના ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે. તો બહુ પ્રેક્ટિકલ
સમજાય છે.
અંશ છે ત્યાં જ અંશી છે, જ્યાં જ્ઞાનરૂપ ઉપયોગ અંશ છે ત્યાં જ અંશ છે,
ત્યાં જ
લક્ષ લક્ષણ ભેદ છે,
ત્યાં જ નહીં,
ત્યાં જ નહીં. જ્યાં ચમક છે ત્યાં જ હીરો છે, જરાય દૂર નથી. ચમક 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 જે પથ્થરમાં થાય છે ત્યાં જ હીરો છે. ત્યાં એટલી ચમકની પર્યાય નથી એમ કહેવું છે. વસ્તુને પકડો, ચમકને નહીં પકડો, વસ્તુને પકડો એમ કહે છે. આ એક કાર્ય પદ્ધતિ છે, બહુ સુંદર છે. સંગીતની જે શૈલી છે
એમાં
વસ્તુને પકડો એમ
જાણ નર
બસ આટલે જો એક પ્રેક્ટિકલ સાઈડ હસ્તગત થાય તો અનુભવ જરાય દૂર નથી અને એ પ્રેક્ટિકલ સાઈડ ન આવે વિધિની અંદર તો બાકી બીજી કોઈ રીતે પત્તો થાય ગમે એ કરીને મરી જાય ફૂકાઈ જાય ગળી જાય ગમે એ કરીને વસ્તુ હાથમાં નહીં આવે ઉપયોગમાં જ્ઞાન રૂપ વસ્તુ આત્મ વસ્તુનો વિચાર જ કર્યા કરે અનુભવ ન થાય અને વિચાર છે તો મન થી થાય છે અને મન તો મરી જવું જોઈએ અનુભવમાં તો પેલા મરી જવું જોઈએ મન તો એમ કે છે એટલો બધો અનુભવ ને મનને બે વચ્ચે ભાવે દૂર એકબીજા ભાવ ઘણા દૂર છે એકબીજાથી કાં તો ઉપયોગમાં વિકલ્પ ને જાણે કાં તો ઉપયોગમાં ઉપયોગને જ પકડે વસ્તુને ન પકડે ભોગવું તો શું કરે કોઈ વિકલ્પ ન કરે તો ઉપયોગમાં ઉપયોગને પકડે એટલે પર્યાયત્વને પકડી અસંભવ ને અશક્ય છે એમ સમયે સમયે આત્મ પ્રદેશોમાંથી ઉઠતો જે જ્ઞાનનો પર્યાય લાવવો પડતો નથી અરે લાવવો પડતો નથી રોકી નથી શકાતો આત્મપ્રદેશમાંથી સમયે સમયે જ્ઞાન તો ઉઘરાઈને બહાર આવે છે કેમ કે અંદર ભર્યું છે બહુ અનંત ઠાંસીને ભરેલું છે કે પ્રદેશે પ્રદેશથી ઉઘરાઈને બહાર આવે છે એને તો રોકી નથી શકાતો બસ વસ્તુને પકડો ત્યાં વસ્તુને પકડો ચમકથી હીરાને પકડો
જે બોધ બી જય પૂર્યા
અખંડ વસ્તુ બિરાજમાન છે એ જ ભગવાન આત્મા છે એ જ ચિંતન વસ્તુ છે ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુ હથેળીમાં જેમ આંબળો પકડાવે એવી રીતે આત્માને પકડાવે એક ગ્રીપ આપી દે થોડું પ્રેક્ટિસ કરી પછી એટલું સહજ છે જેમ કેમ પહેલાં રોકવી શકે તો આમ વાડી એવડી થઈ જાય વાંકી ચોકી થઈ જાય દાઢી પાતળી થઈ જાય પછી વાતો કરતાં કરતાં કેટલી થઈ જાય દુનિયાભરની પંચાયત કરતાં કરતાં કેટલી રોકવી કરી નાખે તો ગ્રીપા દુગી એને વિલાન કરવાની ગ્રીપા દુગી કાંઈ એવું બહુ ઉપયોગી ના દેવું પડે એમ જેમ ફટાફટ તૈયાર થાય ખબર પડે પછી ફૂટપટ્ટી એક લેવી ન પડે બધી એક જ સાઈઝ
આ જીવમાં તાકાત છે
પ્રેક્ટિસ છે હા જીવમાં એટલી બધી તાકાત છે સહજ સિદ્ધ પદ પ્રગટે છે સહજાત્મ સ્વરૂપ જ છે એનું નામ જ સહજાત સહજાત્મ સ્વરૂપ છે કઈ કૃત્રિમતા ન કરવી પડે જરાય કૃત્રિમતા ન કૃત્રિમતાને એને વિરોધાભાસ છે વિરોધ છે એ જ વસ્તુ છે
પોતાની શક્તિને ઓળખે જ નથી
બસ શૈલાવીને કેમ અનુભવ લઈ લીધો? આ વાચ્ય પકડાઈ ગયું, આવી છે નું વાચ્ય પકડાય ને, એટલે અનુભવ જરાય જેવો નથી. અને એ ન પકડાય તો બીજી કોઈ રીતે પત્તો ખાય નથી. બધી માર્ગ નથી, પણ આ સિવાય બધા ઉપમાર્ગ છે. ઉપયોગમાં જ્ઞાનરૂપ વસ્તુને જાણે તે જ માર્ગ છે ને, બાકી બધા ઉપમાર્ગ છે. જ્ઞાનરૂપ વસ્તુ હું છે તો પોતે છે, કેમ હું પણ કરવાનું છે, સ્વપન કરવાનું છે. એમાં પરમાનંદ શર્મા 733માં લખ્યું, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. આટલો ટુકડો પડે છે સાર પુસ્તક 733 નંબરમાં, સ્વપણે વેદાતું જ્ઞાન તે આત્મા છે. લઈ લે અને એ પણ અનુભવ પ્રકાશ ઉપર પ્રવચન પરમાગમ સાર નો એ બોલ અનુભવ પ્રકાશ ઉપર સ્વપણે વેદાતું જ્ઞાન પોતે ખુલી ખુલી વાત કરે છે, ખુલી રાખે છે કે જ્ઞાન સ્વપણે વેદાય છે. એટલે કે હું પણ જ્ઞાનમાં આવે છે, જે હું પણ રાગમાં થતું હતું એ હું પણ જ્ઞાનમાં આવે છે. આ આત્મા છે, આ આત્માનો અનુભવ છે, બાકી આ સિવાય કંઈ બીજી વાત નથી. એટલું સુગમ સરળ અને સહેલું છે.